તારીખ 8/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 45-49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 18.
હવે આત્માના હોવા પણ આ રૂપ પ્રથમ પદની શંકા કરે છે. ગુરુ કહે છે તેમાં તેને શંકા આવતી નથી, એટલે ગુરુ ઉપર શંકા નથી, અવિશ્વાસ નથી, પણ વસ્તુ સ્વરૂપ સમજવા અર્થે જિજ્ઞાસાથી આ શંકા કરે છે. જેને તત્વનો નિર્ણય નથી અને સમજવા માટે આ શંકા થતી નથી તેની અહીં વાત નથી. જેને નિર્ણય પણ નથી અને જેને જિજ્ઞાસા પણ નથી એને તો કોઈ કહેશે તો પણ નહીં સમજાય, કેમ કે એને જિજ્ઞાસા નથી, સમજવાની ઈચ્છા નથી. તેમ જે સમજીને સમાઈ ગયા છે તેની પણ અહીંયા વાત નથી, એટલે જેને એ વિષયનો અનુભવ છે આત્માનો અને આત્મામાં સમાઈ ગયા છે એને પણ એ વિષય અજાણ્યો નથી એટલે એને પણ શંકા નથી. એમ કહીને બે વાત કરી. શંકા બે પ્રકારના જીવને ન હોય. એક જેને અનુભવ હોય એને શંકા ન હોય, એ નિશંક હોય, અને બીજા દરકાર વગરના જીવો હોય એને કાંઈ પડી નથી આત્માની, એને પણ શંકા નથી. એમ કહીને જેને જિજ્ઞાસા છે, પ્રશ્નો ઉઠે છે, એનું અનુમોદન કર્યું છે કે પ્રશ્ન બરાબર ઉઠવો જ જોઈએ, પૂછવું જ જોઈએ. પણ વચલા વર્ગવાળા જેને સમાધાન કરવા પણ છે તેને આ શંકા થાય છે. પરદેશી રાજાને આત્મા નથી એમ શંકા હતી, પણ સમજવાનો કામે હતો તો યોગ્ય ભૂમિકા થતાં સદગુરુ મળ્યા. જેને ખરેખર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે એને એ જિજ્ઞાસાનું સમાધાન કરવા વાળા પણ મળી રહ્યા છે. એમ કે અહીં પણ શિષ્ય તે પરદેશી રાજા જેવી જ પ્રથમ શંકા કરે છે. ત્યાં પણ એ કથામાં એવી વાત હશે કે આત્મા છે જ નહીં, અમે તો આત્માને જોતા નથી, ક્યાંય આત્મા અમને ક્યાંય દેખાતો નથી, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જોઈશું. પહેલો જ પ્રશ્ન કરે છે કે શ્રી ગુરુ, હે ગુરુ, મને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, એ નકારમાં જ હકારનો ભણકાર છે. આત્મા દ્રષ્ટિમાં આવતો નથી તો પછી આત્મા છે એ વાત તો આવી ગઈ, એમાં જણાતો નથી બીજી વાત છે, પણ નથી તો પછી તે પ્રશ્ન કેમ કર્યો? કેટલું સૂક્ષ્મતાથી ગુરુદેવે કાઢેલું પ્રશ્નમાંથી ઉત્તર કાઢ્યો. આત્મા જણાતો નથી એમ તું કહેશ તો, પણ આત્મા નથી જણાતો એ બીજી વાત છે, પણ નથી એ વાત ક્યાં રહી? કેમ કે છે તો તે સ્વીકારી લીધો, જણાતો નથી એટલી જ તે વાત બાકી રાખી છે. સામો જિજ્ઞાસુ એટલી તૈયારી વાળો હોય છે કે મારે એની દલીલ કરવી કે જેથી ગુરુ પાસેથી પાકું સમજાઈ જાય અથવા યથાર્થ સમજાઈ જાય. તે ગુરુને કહે છે કે હથેળીમાં આમળું દેખાય એમ દેખાડો અને તેના કારણો જણાવો. પવન જેમ સ્પર્શથી જણાય છે તેમ આત્માનું લક્ષણ શું છે તે જણાવો. ભલે સ્પર્શાદિથી કે રૂપથી ન દેખાય પણ બીજા કોઈ અનુભવથી તો જણાવો. ઇન્દ્રિય જ્ઞાનથી ન જણાય તો પણ કાંઈ જાણવા માટેનો કાંઈ બીજો ઉપાય છે કે નહીં? ઘુવડ સૂર્યને દેખી ન શકે પણ આ તાપ પડે છે તેથી તેનો અનુભવ તો તેને થઈ શકે કે અત્યારે ગરમી છે માટે તપે છે શરીર, માટે તડકો લાગે છે માટે અત્યારે દિવસ હોવો જોઈએ, ઠંડક લાગે છે માટે અત્યારે રાત હોવી જોઈએ. એમ આ આત્મા પણ અનુભવ ગમ્ય તો થવો જોઈએ, એમ કારણો રજૂ કર્યા અને જણાવ્યું કે આ કારણો વિચારીને મેં મૂક્યા છે, એવું વિચારીને મૂક્યા છે કે દ્રષ્ટિમાં દેખાતો નથી તે કારણનો જવાબ આવશે કે રૂપવાળા પદાર્થ હોય તે દેખાય. આ ક્યાં રૂપી પદાર્થ છે કે દેખાય? આમ તો તેનાથી જુદો અરૂપી જ્ઞાયક છે અને તેથી પાંચે ઇન્દ્રિયોને મનથી પર છે, પર છે એટલે જુદો છે, અને પોતે પોતાનું વેદન કરનારો એટલે કે અનુભવ કરનારો છે. જો ક્યાંથી વાત લીધી? ઉત્તરમાં વેદન કરનારો છે માટે અનુભવ કરનારો છે એમ ન્યાયથી, ન્યાયની યુક્તિથી અહીંયા જણાવશે એમ શ્રીમદજી ઉત્તર આપશે એમ કહે છે. હવે આત્મા નહીં હોવાની શંકાનું બીજું કારણ રજૂ કરે છે, પોતાની શંકા લંબાવે છે. અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદું એના, અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોશ્વાસ છે તે આત્મા છે. ઇન્દ્રિય ને પ્રાણ, પ્રાણમાં દસ પ્રાણમાં શ્વાસોશ્વાસ છે ને, અર્થાત એકના એક દેહ રૂપે છે. પછી ઇન્દ્રિયો કયો, દેહ કયો, શ્વાસોશ્વાસ કયો, એ બધા દેહના જ અવયવ છે. માટે આત્માને દેહથી જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન જોવામાં આવતો નથી. એ બીજી શંકાને આ પર પ્રવચન કરે છે ગુરુદેવ. શિષ્ય કહે છે કે હું તો કહું છું કે આત્મા નથી, પણ કદી હોય માનો તો આ દેહ જ આત્મા છે, દેહ એ જ આત્મા છે એમ મને તો લાગે, અથવા આ પાંચ ઇન્દ્રિયાદિ પ્રાણ તે આત્મા છે, કારણ કે તેનાથી જીવ જાણી શકાય છે, જીવની અસ્તિત્વ ત્યાંથી નક્કી કરી શકાય છે. પરલોકની અમને શ્રદ્ધા નથી, બીજા ભાવમાં કાંઈ જાય છે આત્માને એ કાંઈ અમને ખબર નથી પડતી. જેમ કોઈ અજાણ્યો માણસ કહે કે અમે ઝેર ખાશું તો તેનું શું પરિણામ આવે, પોતે ઝેરને ન ઓળખે અને તેમાં લાભ દેખે તો પણ તેનું કાંઈ ફળ થયા વિના કરીએ નહીં. અમને ઝેર મીઠું લાગે છે, અમે તો ખાશું, ઓકે ખા, તો એનો પ્રભાવ આવ્યા વગર નહીં રહે. તેમ ભગવાન આત્માને જાણ્યા વિના બીજાથી સંતોષ માને અથવા બીજી રીતે ધર્મ માને, આત્મકલ્યાણ થવાનું માને અને તેમાં ઠીક માનીને યથાર્થ માનીને રોકાય તો ખરો અવસર હારી જાય. કેવી વાત, ભૂલ કરે એટલે શું થાય કે મનુષ્ય ભાવનો ખરો અવસર હારી જાય. આ થાય, બીજું કાંઈ ન થાય, મનુષ્ય ભાવ આખો હારી જાય. એક પગથિયું ચૂક્યો, હવે કેટલી ઊંડી ખીણમાં જઈને પડશે, કહેવાય કે એક જ પગથિયું ચૂક્યો. આ એક દીર્ઘ દ્રષ્ટિનો વિષય છે. ટૂંકી દ્રષ્ટિવાળાને એમ લાગે છે કે આમાં શું હવે, એક પગથિયું છોડી દીધું તો છોડી દીધું, હવે એમાં શું પણ હવે કઈ મોટી વાત હતી. અરે ભાઈ, એક પગથિયું ચૂક્યો હવે ક્યાં જશે એનો પત્તો નહીં લાગે. આમ મૂળ માર્ગમાંથી જ્યારે બીજો ફાંટો ઊભો થાય છે ત્યારે પહેલું એક જ પગથિયું ચૂકવાનું થાય છે. બહુ સામાન્ય વાત લાગે મતભેદની, પણ એ એક પગથિયું ઊંડી ખીણમાં ધકેલી દે. સુખનું ભાન નથી અને લોકો કહે છે કે અમારી નજરે દેખાતું સુખ છોડીને પરભવનું કોણ કરે, ક્યાં પરભવની ખબર છે? અત્યારે અહીંયા બધાના ભોગ ભોગના સાધનો મળ્યા છે, પછી શું કરવા? પર ભોગની ચિંતાથી અત્યારનું ગુમાવી દેવું, શું કરવા? છોડી દેવું. મરી ગયા પછી ગોળણ ગાડા ભરે, પછી જેને જે કરવું હોય એ કરે. ગોળણ ગાડા ભરે કહેવત છે, પછી જેને જેમ કરવું એમ કરે. આપણે મરી ગયા પછી જે થવું હશે એ થશે. ત્યારે આપણે તો જે મળ્યું છે એ વાપરી લેવા. માત્ર વર્તમાન સગવડતા ઉપર તેનું લક્ષ હોય છે. મળી તેઓ કહે છે કે આપણા બાપ દાદાઓ તો બહુ બહુ પછાત હતા, અને તેમના નેતા ધર્મગુરુ પણ એવા હતા. એ બિચારા કાંઈ સમજતા નહીં, ગુરુ પણ સમજતા નહીં, માટે અમારે આવો ધર્મ જોતો નથી. એ બધી જૂની માન્યતા રૂઢી જૂની રીતિની બધી અંધશ્રદ્ધાની વાતો છે. ધર્મની વાત જ બધી અંબક છે. એમ કરીને ધર્મ ન હતો અમે વધારે સુખી સુખી થતા. હું કંઈક ઉદ્યમ કર્યો હતો, ધંધા વેપારને સરખી રીતે અમે સમયની શક્તિનો ઉપયોગ એમાં કર્યો હતો. એનો દાખલો આપે જુઓ, પ્રદેશની અંદર કેટલો લોકો ઉદ્યમ કરે છે, કાંઈ ધર્મનો લગવાડ નહીં, કામ કામને કામ, ઘણું કામ કરે છે, ઘણી પ્રગતિ કરે છે. એટલે ધર્મ જોતો નથી, ધર્મ ન હોત તો અમારે તો વધારે સુખ હોત. પણ વચ્ચે આ જ્ઞાનીઓએ લપ લાગણી ખાલી દીધી છે. તેઓને જ્ઞાની કહે છે કે એવું બોલનારા નાસ્તિકવાદીઓ છે, એવુંને સાચા સુખની ખબર નથી. ઘણા લોકો અણસમજણથી ધર્મને નામે ઠગાણા છે, ભ્રમણામાં પડ્યા છે. એ વાત સાચી છે કે ઘણા ધર્મને નામે ઠગાય છે અને ભ્રમણામાં પડે છે, પોતાનું સમર્પણ કરે છે અને એ સમર્પણ વ્યર્થ જાય છે. એટલું નહીં, એને નુકસાનનું કારણ પણ થાય છે. ધર્મના નામે સમર્પણ તો દરેક સંપ્રદાયવાળા કરે છે અને પોતપોતાની માન્યતા પ્રમાણે સૌ કરવાના, પણ એનાથી નુકસાન થાય. ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે, તેથી કોઈને નુકસાન થાય જ નહીં ને તેથી કોઈ ઠગાય નહીં. કેમ કે એ તો આત્માનો સ્વભાવ છે, ત્યાં કોઈની આગળ ઠગાવવાનું છે. તેમજ તેમાં અન્યાય પણ ચાલી શકે નહીં. ધર્મમાં અન્યાય ચાલે નહીં એમ કે છે. પણ જ્ઞાની પાસેથી જિજ્ઞાસાથી આશંકા કરી પૂછવા આવે તો તેનું યથાર્થ સમાધાન થઈ શકવા યોગ્ય છે. બીજા બધા પદાર્થોને તું જાણનારો તેનાથી જુદો છો, તું તને જ ભૂલે છે, તે કેટલી ગજબની વાત છે. શિષ્ય તરફથી શંકા કરે છે, તેમાં શંકા કરનાર કેવો હોય છે તે આવી જાય છે. આવી શંકા કરનાર કેવી રીતે સમજે તે વાત પણ આવી જાય છે. વિનયવંત શિષ્ય પોતાની શંકા શરમથી છુપાવ્યા વિના ખુલ્લા હૃદયથી કહે છે, હું પ્રશ્ન પૂછીશ તો મારું અજ્ઞાન ખુલ્લું પડી જશે, લોકોને એમ થશે કે આને ખબર કાંઈ પડતી નથી, પ્રશ્ન પૂછે છે માટે એને ખબર પડતી નથી, એમ લોકો એમ જાણશે કે મને કાંઈ ખબર પડતી નથી. એ વિશે શરમથી પણ પોતાની જિજ્ઞાસાને છુપાવતો નથી. પ્રશ્નકારે પોતે જે જે શંકાના કારણો પકડ્યા છે તેનું અંતરથી સમાધાન થશે ત્યારે સમજાશે. ઉપર ઉપરથી નહીં, અંતરથી સમાધાન થશે ત્યારે સમજાશે. એ બધું એનું સમજવા પ્રત્યે લક્ષ્ય છે. તેથી શંકાનું બીજું કારણ કહે છે, એટલે એની શંકા મૂકી નથી દેતો, ઉનાળથી પૂછે છે એમ કહે છે. આ બીજી ગાથાને ફરીને દોહરાવે છે. અથવા દેહ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, બીજી શંકા એટલે બીજી ગાથા, મિથ્યા જુદો માનવો નહીં જુદું એના, કહે છે કે પ્રભુ આ દેહ અને ઇન્દ્રિયોની ચેષ્ટાઓ ઉપરથી જણાય છે કે આ જીવે છે, આનો શ્વાસો શ્વાસ જી ચાલે છે, તેથી એના વડે જ જાણપણું છે, માટે અમને દેહ અને ઇન્દ્રિયોથી આત્મા જુદો માનવો એ ખોટું મિથ્યા લાગે છે. પ્રશ્ન કરનાર નિર્માની છે, તો શિષ્યની યોગ્યતા ગુરુદેવ જણાવતા જાય છે કે પ્રશ્ન કરનાર છે એ નિર્માની છે, મારી ભૂલ સભામાં ઉઘાડી થશે અને તેથી મારું માન જશે, એમ માન રાખ્યા વિના ખુલ્લા હૃદયથી મુમુક્ષુએ પ્રશ્ન કરવો કોઈ વાર શું થતું. કોઈ વિદ્વાન આવે અને એવો પ્રશ્ન પૂછે, ત્યાંના અભ્યાસીઓને બહુ સામાન્ય લાગે એ પ્રશ્ન, તદ્દન એવું લાગે કે આવો પ્રશ્ન પૂછો, એટલે ઘણા હસી જાય. ગુરુદેવ ઠપકો આપે, હસો નહીં, એને ગમે તેવી જિજ્ઞાસા પ્રશ્નો ઉપર હસો નહીં, એને ફરીને એને સંકોચ થાય પૂછતા, બીજી વાત પૂછતા એને સંકોચ થઈ જાય. એટલા માટે પ્રશ્ન પૂછનારે ખુલ્લા હૃદયથી પ્રશ્ન પૂછવો જોઈએ. જેમ પરદેશી રાજાએ શ્રી કેશી ભગવાન પાસે પ્રશ્નો કર્યા હતા, તેમ તદ્દન માન મૂકીને ખુલાસા પૂછવા જોઈએ. તેણે એમ નહોતું માન્યું કે મારી પ્રજા અને પ્રધાનો વચ્ચે હું આમ પૂછીશ તો મારી નિયમ કહેવાશે, હું તો મોટો રાજા છું, મારું માન નહીં જળવાય. પણ બાળકની જેમ માનની દરકાર નહીં કરતા, સમજવાની રૂચિ કરી તો અંતરની ભ્રાંતિ ટાળવાનો પ્રસંગ મળ્યો. એને માટે શ્રીમદજીનું કહેવું છે કે પ્રશ્ન કરનારે પ્રશ્ન કરતા શંકાને ગોપવવી નહીં. એનો અર્થ એમ થાય છે પ્રવચન કે જ્ઞાનીઓ હંમેશા જિજ્ઞાસાને અથવા જિજ્ઞાસુઓને આવકારે છે, વેલકમ કરે છે. પૂછો તમે, તમારે જરૂર પૂછો. પંડિતોનો વિદ્વાનો એમ કે અમારું વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે વચમાં પૂછવું નહીં, અમે વચમાં પૂછો એમાં અમારી વિચારધારા તૂટી જાય છે. ગોઠવીને આવ્યા હોય ને, ગોઠવેલું હું ખાઈ જાય બધું, પાછું લક્ષ દોડાઈ જાય બધું. જ્ઞાનીઓને એ ચિંતા, એને કાંઈ ગોઠવીને બોલવું નથી. તમે પૂછો, ખુલ્લા દિલથી પૂછો, ખુલ્લમ ખુલ્લા પૂછો, જે પૂછવો એ પૂછો. ભલે વાંચન એક જ નીતિ હાલે, પણ બરાબર વસ્તુ ચર્ચાઈને એરણ ઉપર ટીપાઈને નક્કી થવી જોઈએ. ટીપી ટીપીને ઘાટ ઘડે છે કે નહીં, એમ નિર્ણયનો ઘાટ બરાબર ટીપાઈ ટીપાઈને થવો જોઈએ. એમને મધરથી નિર્ણય કરે એ ન ચાલે. હમણાં એવું ચાલ્યું છે, વચ્ચે પ્રશ્ન વાંચન ચાલતું હોય તો વચ્ચે પ્રશ્ન વિષયાંતર ન કરવો. વિષયાંતરના પ્રશ્નો પર ચાલુ જે વાત આવતી હોય, ચાલતો વિષય હોય, એ ઉપર જિજ્ઞાસાને પ્રશ્ન ઉઠે, અને એ ઉઠે જિજ્ઞાસા ત્યારે ન પૂછે, અને પછી જિજ્ઞાસા ન હોય ત્યારે પૂછે, જિજ્ઞાસાનો ભાવ ન હોય ત્યારે પૂછે, એ કંઈ કેવી રીતે મેળ પડે? જિજ્ઞાસા વખતે જે સમજાય તે વગર જિજ્ઞાસા વખતે ન સમજાય. ભાવ તો ક્ષણવર્તી છે. એવો કોઈ નિયમ રાખવો તે યોગ્ય નથી કે વચ્ચે બરાબર પૂછવું જોઈએ, બરાબર એનો નિર્ણય થવો જોઈએ. શ્રીમદજીનું કહેવું છે કે પ્રશ્ન કરનારે પ્રશ્ન કરતા શંકાને ગોપવી નહીં, અને વિનય સહિત બે ધડક પાછા વિનય રાખીને અને છતાં ધડકણ વગર, અચકાટ વગર, બે ધડક સ્પષ્ટપણે પ્રશ્નો પૂછી પોતાના ઈષ્ટ સુખ પ્રાપ્તિને અને મોક્ષનો ઉપાય સમજી. વળી પ્રશ્નો કેવી રીતે પૂછવા તે ઉપર ઘણો વિચાર કરવો જોઈએ. એમને મધરથી ફેંકા ફેંક રાખે તુક્કા આવે એવી રીતે એમ પણ નહીં, જ્ઞાનથી વિચાર કરીને પ્રશ્ન મૂકવો જોઈએ. આગળ કહી તેવી સુવિચાર દશા પણ પ્રથમ હોવી જોઈએ. સુવિચાર દશાની ગાથા આવી ગઈ, તેવી દશા પણ હોવી જોઈએ. અહીં શિષ્યને કહેવું છે કે ગુરુ, અમને તો દેહ ઇન્દ્રિય અને આત્મા એક જ લાગે છે, કારણ કે એનાથી જ બધા વિષયોનું જાણવું થાય છે. દેહ અને ઇન્દ્રિયોના નિમિત્તોમાં ખામી આવે એટલે કોઈ ઇન્દ્રિયમાં લકવા થતાં કેટલીક ઇન્દ્રિયોનું કામ અટકી પડે છે. એમ દેહ અને ઇન્દ્રિયોથી આત્માની જુદાઈનું લક્ષણ જણાતું નથી. આંખનો ડોળો ફૂટી જાય તો જ્ઞાન જોઈ શકતું નથી રૂપને. માટે અમને તો એમ લાગે છે કે ઇન્દ્રિય છે એ જ આત્મા છે, ઇન્દ્રિય એવું તો જણાતું નથી, માટે ઇન્દ્રિય છે એ જ આત્મા છે. એમ ઇન્દ્રિયોથી આત્માની જુદાઈનું લક્ષણ અમને જણાતું નથી એવો વિચાર કરીને તે બંનેના જુદાપણાનું એંધાણ એટલે સાચું લક્ષણ ચિહ્ન કયું તે બતાવો, આ શિષ્યની જિજ્ઞાસા વૃત્તિ બતાવે છે. આવો જે પ્રશ્ન છે એ જિજ્ઞાસા વૃત્તિ બતાવે છે. આત્માની પ્રતીતિ કેમ થાય, તેની સમજણ કેમ કરી શકાય, એ જાણવાની રૂચિ લોકો પણ કરતા નથી, તો તેને પ્રશ્નો કેમ કરવા અને શું જાણવું, અને તેની રૂચિ ક્યાંથી થાય અને ક્યાંથી એને સમજાય. હવે શંકાકાર બીજો પ્રશ્ન કરે છે. શંકાકારનું હૃદય તત્વ સમજવાની ધગશને બતાવે છે. પ્રશ્નોમાંથી કાઢે છે તેનો ભાવ કેવો પડ્યો છે અને સમજવાની ધગશ આવી છે. ત્રીજી ગાથા એટલે 47. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ખટ ઘટપટ આદિ કેમ, અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં. જો ઘટપટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે તેમ આત્મા હોય તો તે શા માટે ન જણાય. આ ત્રીજી શંકા કરી છે. હે ગુરુ, જો આત્મા હોય તો તે કેમ ન જણાય, હોય તો તે ન જણાય તે કેમ બને, હોય તો જણાય, ન હોય ન જણાય, હોય તો જણાય. શિષ્ય એવી દલીલ મૂકી કે ન જણાય તે વસ્તુ હોય જ નહીં, એ અમારો પક્ષ છે એમ જણાવ્યું. જેમ ઘોડો વસ્ત્રાદી નજરે દેખાય છે તેમ આત્મા જણાય તો અમે માનીએ. આગળની ગાથામાં પોતાની શંકા ટાળવા વિશે જિજ્ઞાસા દર્શાવે છે. હવે આ ગાથામાં શિષ્ય પોતાની શંકા ટળી જાય એવા સદુપાય સમજાવવાની માગણી એટલે વિનંતી કરે છે. આ વિનય બતાવે છે, છેલ્લે છેલ્લે વિનંતી કરે છે. માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, આત્મા નથી તો પછી એના મોક્ષનો ઉપાય ખોટો, એ અંતર શંકાતનો સમજાવો સદુપાય. મારી આ અંતરમાં શંકા છે, ઉપર ઉપરની નથી પણ અંતર શંકા છે એને સમજાવો એમ કહે છે. માટે એનો સાચો ઉપાય મને સમજાવો. એટલે શિષ્ય પૂછનારનું એટલી પ્રતીતિ છે કે શ્રી ગુરુ પાસે ઉપાય છે અને એ ઉપાયની માગણી કરી છે, વિનંતી કરી છે. માટે આત્મા છે નહીં અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે પોકળ છે, એ મારા અંતરની શંકાનો કાંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. પ્રથમ શંકામાં જ મોક્ષની શંકા કરે છે. જોયું પ્રથમ શંકામાં પણ મોક્ષની શંકા કરે છે એટલે એને મોક્ષની પડી. એમ આ શ્રી ગુરુ પણ લોકોત્તર જ્ઞાન બતાવનારા છે. વર્તમાનની દ્રષ્ટિવાળા એક ભાઈ કહેતા હતા કે શું આપાશ્રમમાં જઈને બેસીએ તો કંઈ કલ્યાણ થાય, નવરાત્રીને જે ન દેખાય એવી આત્માની કલ્પના કરવી કાંઈ પરોપકાર તો કરવા નહીં, શું નવરા થવાથી જ કલ્યાણ થાય કાંઈ, એવા જેવો ઉપાશ્રયનો અર્થ પણ સમજતા નથી. ઉપાશ્રય એટલે કે ઊંપ એટલે આત્મા, તેના આશ્રયમાં રાગ રહિત જ્ઞાનપણે ટકી રહેવું, આ સિવાય બીજા કાર્ય આત્માને આધારે થતા નથી, બીજી કોઈ રીતે કલ્યાણ નથી, વસ્તુ સ્વરૂપ સમજવાની ધીરજ રાખે તો મૂળ ઉપાશ્રય આ છે. પછી ઉપાશ્રયમાંથી અપભ્રંશ થયો, અપાશ્રો હાલો અપાશ્રય જઈએ એમ કે મૂળ તો ઉપાશ્રય સમજે છે. લખવામાં તો જોકે ચોખ્ખું લખાય છે, આ કે સ્થાનકવાસી ઉપાશ્રય, દેરાવાસી ઉપાશ્રય લખવામાં ચોખ્ખું, બોલવામાં અપભ્રંશ છે, અપાશ્રય જઈએ એમ કે મૂળ ઉપાશ્રય શબ્દ છે. આત્માના આશ્રયમાં બેસવું એવું જે સ્થાન છે ઉપાશ્રય. શાસ્ત્રો પરથી નક્કી કરેલું હોય ને, જીદી નક્કી કર્યું હોય ત્યારે તો શાસ્ત્ર આધારે નક્કી
કર્યું.
હા, એ ઉપવાસ ને અપવાસ કે છે ને. જગતમાં જ્યાં ત્યાં રાગ બંધનની કથા હોય છે, તેથી જીવને તેનો પરિચય સુલભ છે. પણ આ વાત કોઈ નવીન છે, અપૂર્વ છે એમ લાગે, અને તે શું છે એવી મધ્યસ્થપણે જાણવાની જિજ્ઞાસા રાખે તો સમજાય ને. અહીં શિષ્યે નાસ્તિકની દ્રષ્ટિએ શંકા કરી છે કે આત્મા જ દેખાતો નથી માટે નથી છે એમ ઠરે તો જ તેનો છુટકારાનો ઉપાય હોય ને, માટે આત્મા જ નથી મને તો એમ લાગે. એટલે વાત એવી લીધી છે વિષયને ખોલવા માટે કે સામે નાસ્તિકને મૂકી દીધો છેલ્લી હદે પ્રશ્ન કરનાર, કે આત્મા જ નથી, આ બધી ભાનગડ ખોટી છે તમારી, આત્મા જ નથી દેખાતો નથી. અને સમર્થ ગુરુ પણ એમ જ કહે છે કે તું તારે છેલ્લે પાટલે બેસીને નાસ્તિક થઈને પૂછ ને, અમને વાંધો નથી, હું નાસ્તિક થઈને પૂછ, ત્યારે પૂછવામાં કઈ શરમાવા જેવું નથી કે અચકાવા જેવું નથી. અહીં અંતરની શંકા છે, બહારની ધારેલી વાત નથી. શું કે છે એ અંતર શંકાતનો, અંતરની શંકા છે. આત્મામાંથી વાત ઊભી છે, હવે જિજ્ઞાસા આવી છે. અનાદિની ભૂલમાં શિષ્યને ભેદ પડ્યો છે, ભેદ પડ્યો છે એટલે ખરેખર તો અનાદિની ભૂલમાં એને એમ લાગ્યું છે કાંઈક બાકી રહી જાય છે, આગ્રહમાં વળગી પડ્યો નથી, પોતાનો આગ્રહ નથી. ફલાણા ભાઈ કહેતા હતા તેનું કેમ છે એમ પારકા ઘરની માંડવા નથી આવ્યો. ઘણા જીવો સાંભળવા આવે પણ અંતરથી પૂછી ન શકે, શંકા તો હોય કે આ બધા ધર્મી થઈને બેઠા છે ને એમાં તો નવરા થઈને કાંઈ કરવું નહીં, એવી વાતો છે, એટલે મોટા સ્વાર્થી થઈને બેસવું, કોઈનું કાંઈ કરવું નહીં, સ્વાર્થી થઈને આત્માનું કલ્યાણ કરવા બેસી જવું, એવો તમારો સગવડિયો ધર્મ લાગે છે. કાંઈ સેવા દયા પરોપકારનું તો નામ નહીં, ફક્ત એટલો આત્મા આત્મા કર્યા કરવું, એનાથી કાંઈ લાભ થાય એમ અમને તો દેખાતો નથી. પણ તેઓ ગમે તેવા પ્રશ્નો કરે તો પણ તેના કાળજામાં શું છે અને તેની માન્યતામાં શું ભૂલ છે તે પકડાવીને તેને સમજાવી શકાય. ગુરુદેવ નાનીના સામર્થ્યની વાત કરે છે. કોઈ ગમે એવો પ્રશ્ન કરે નહીં એમ કે પ્રશ્ન ગમે એવો આડો અવળો ગમે મૂકે, પણ એના કાળજામાં શું પડ્યું છે એ જ્ઞાની પકડી લે છે એમ કે છે. ભાઈને વાત અંદરમાં આ વાત છે, એટલે પછી પ્રશ્ન આ પૂછ્યો છે કે જેનો પ્રશ્ન લખી મૂક્યો. અમારા એક સગા છે ફલાણા ફલાણા, એ દુબઈને જાણતા છે, એ આવો પ્રશ્ન પૂછે છે, તમારે શું જવાબ દેવો? પત્ર વાંચીને કીધું કાશ આ ઓલાના નામે પોતાનો પ્રશ્ન પૂછે છે. શું કીધું? ઓલાના નામે પોતાનો પ્રશ્ન પૂછે છે. પોતે જો પ્રશ્ન પૂછે તો એ ખબર પડી જાય કે આને ગુરુદેવને ખબર પડી જાય કે આને હજી આ પ્રશ્ન હજી ઊભો છે, આને હજી આટલું નથી સમજ્યો. આ પ્રશ્ન એવી રીતે પૂછો તો પણ પકડી લીધો. અને એમ કીધું કે એને પ્રશ્નો પૂછો તો પોતે સમાધાન શું કર્યું અથવા સમાધાન કેમ ન આપ્યું, એ વાત કેમ ન પત્રમાં આવી. કેવું પકડે, ઊંડાણથી પકડે છે. ગમે તેવા કોઈ પ્રશ્ન કરે તો તેના કાળજામાં શું છે અને તેની માન્યતામાં શું ભૂલ છે, કેવા પ્રકારની ભૂલ છે તે પકડાવીને એને સમજાવી શકાય. સન્મુખ આવીને સીધા પ્રશ્ન કરે સરળતાથી અને સમજવાની બુદ્ધિથી ધીરજ રાખીને સાંભળે તો બધા પ્રશ્નોનો નિકાલ છે. કઈ કલ્પનાથી કહેવું નથી, દેહથી આત્મા જુદો છે અને નિત્ય છે એ બેસે નહીં ત્યાં લગી સામાન્ય બાળક જેવા પણ પ્રશ્નો પૂછી શકાય. શું કહે છે, ગમે એવો બાળક પ્રશ્ન પૂછે એવો પ્રશ્ન પૂછે એનો વાંધો નહીં, પણ સરળતાથી ગમે તે પ્રશ્ન પૂછે એનો નિકાલ થાય. કલ્પનાથી કહેવું નથી એનો અર્થ એમ છે, અનુભવથી કહેવું છે અમારે, કોઈ કલ્પનાથી નથી કહેવું. પ્રશ્ન ગમે તે આવે પણ કોઈ અમે અનુમાન કરીને કલ્પના દોડાવીને નહીં કહીએ, કહેવું છે એ અમારા અનુભવથી અમે કહેશું, એમ કે કલ્પનાથી નથી કહેવું. એ વાત નથી લખી પણ એમાં એ આવી જાય છે, કલ્પનાથી કહેવું નથી એટલે કે અમારા અનુભવથી અમારે કહેવું છે. પણ લોકોને આ નવું સાંભળીને ખળભળાટ થાય છે કે આત્મા પરનું કાંઈ કરી શકે નહીં એ કેમ હોય, આખા જિંદગી કામ કર્યા કરીએ બીજા ત્રીજા અને આત્મા પરનું કરી શકે નહીં એ કેમ માનીએ. પણ અનંત જ્ઞાનીએ તેમ કહ્યું છે અને તેના પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. કહ્યું છે એમ નહીં, જ્ઞાનીઓએ કહ્યું છે ને એના પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. જીવે પોતાનું જ્ઞાન કરવું, જ્ઞાનની પ્રતીત ને જ્ઞાનમાં ટકી રહેવું, રાગદ્વેષની ઉપાધિથી રહી સ્વાધીનપણે જ્ઞાનપણે જ્ઞાનમાં ઠરવું તે જ કર્તવ્ય છે. અને તેમાં ઘણું કરવાનું આવ્યું, દોષથી બચવું, અનંત દોષથી બચવું, તેમાં તો ઘણી મહેનત ને ઘણો પુરુષાર્થ આવે છે. પણ એમાં એમ ન આવ્યું કે હાથ પગ હલાવવા, ક્રિયા આમ કરવી કે કોઈ બીજાનું ભલું કરી દેવું, એમાં ઘણા ન્યાય છે. બહારની ક્રિયા આત્માને હાથ નથી, અમે કાંઈ પરનું કરી શકીએ એ ભાવ લોકોના મનમાંથી કેમે કરીને ખસતો નથી. એટલું કર્તૃત્વ બુદ્ધિ સજ્જડ થયેલી છે કે બીજું પદાર્થનું કે બહારના કાર્યો આત્મા કરી ન શકે એ વાત બેસતી નથી. 51 વર્ષ પહેલાના પ્રવચનો છે ને, શું કરી શકે, પૂજા તો કરીએ છીએ આપણે, દિગંબર પદ્ધતિથી પૂજા શરૂ થઈ, આઠ દ્રવ્યોથી પૂજા તો કરીએ છીએ. હે, હા તો એ પહેલાના પ્રવચનો પણ એ પૂજા શરૂ થઈ જાય એવા પ્રશ્નો નીકળેલા. 94 થયો ને ભાઈ મંદિર, 97 પ્રવચનો એ બધા એ વર્ષમાં એ પ્રશ્નો ઉભા થતા હતા. સંપ્રદાયમાંથી આવેલા બધા અને 97 મંદિરથી પણ તૈયારી તો વર્ષ બે વર્ષથી થતી હોય ત્યારે થાય, 6 મહિનામાં તૈયાર થઈ ગયું. આવડું મોટું મંદિર કર્યું, આત્મા કરી જ ન શકે, આત્મા કરી ન શકે, એ તો કર્યું, પૂજા કરશું તો કરી ન શકે. આ બધું કઠણ પડતું હતું તે દિવસે, અત્યારે ગુરુદેવે ઘણું સરળ કર્યું એટલે તે બી કઠણ પડતું હતું, મોક્ષો અને કઠણ પડતું હતું. એમ આત્મા શરીરની ક્રિયા જ ન કરી શકે અને શરીરની ક્રિયા એ ધર્મ જ નહીં ઠામુકો, તો પછી આ બધું કરવું શું કરવા, મંદિર કરવું, પૂજા કરવી, આ બધું શું કરવા કરવું. એમના પ્રશ્નો આવતા રહે. ભૂલ કરીને ઓલાની ભૂલ ના કારણે આ બધું કામ, બાકી આપણે તો બધું બરાબર થાય એવું બેઠું છે. બીજું થઈ જ જાય, તમે વચ્ચે કોઈ ભૂલ કરે શું કરીએ આપણે? એમ દીધાનો વાંક કાઢે, જો સફળ થાય તો પોતે ઘોડે ચડી જાય, જો નિષ્ફળ જાય તો ઓલા ના કારણે આવે છે. ફલાણા આમ કર્યું માટે આમ થયું છે. અથવા કહે છે કે આમ કર્યું હોત તો આમ થાત, એમ કલ્પના કરીને સમાધાન કરે છે. અને તેથી પરનું કરતાપણું કે અહંપણું કરતું નથી. જે પોતે પ્રશ્ન પૂછી શકતા નથી તેને પરાણે કોણ સમજાવે? જે પોતે ન પ્રશ્ન પૂછે એને હામે ચાલીને પરાણે પરાણે કોણ સમજાવે? આ ચોથી ગાથામાં વિનય સહિત પ્રશ્ન છે કે બધા સંસારના મતધારીઓ જે મોક્ષ ઉપાય બતાવે છે તેના કરતાં તમે કંઈક જુદું કહો છો, માટે મારા અંતરની શંકાનું સમાધાન કરીને સમજાવો. સત ઉપાય જે હોય તે મને સમજાવો, સત્ય ઉપાય જે હોય તે મને સમજાવો. એને સમજવા આવ્યો છું, હું એ ઉપાયને સમજવા આવ્યો છું. સત ત્રણ કાળમાં ન ફરે એવો અંદરથી ભણકાર આવે છે. સતની જેને જિજ્ઞાસા છે તેને સતની દિવસ કેટલી હોય તે કહે છે. એને ચેન પડે નહીં, ન સમજે ત્યાં સુધી એને ચેન ન પડે. મારા અંતરમાં આ કારણથી આગ લાગે છે, માટે સત હોય તે મને સમજાવો. એવું અંદરની અંદર મંથન ચાલે કે એને રાત બે ઊંઘ આવે ને. સમજનાર આવો આવો જોઈએ. અમુક વિચારણા અને યથાર્થ હેતુપૂર્વકની દલીલ કરીને પોતે જાતે તેનો નિર્ણય કરી શકે તેવો હોવો જોઈએ. પાછો ભલે પ્રશ્ન પૂછે પણ વિચારણા કરીને નિર્ણય પોતે કરી શકે એવી પોતાની પરિસ્થિતિ હોવી જોઈએ. નિર્ણય કરવા માટે પ્રશ્ન કરે છે. પ્રશ્ન પૂછવાથી મારું માન નહીં રહે એવો અહીં શિષ્યને ભાવ નથી, પણ મારી શંકા પોષે એવું તેને લક્ષ્ય છે. આવી યોગ્યતાવાળો શિષ્ય છે. હવે શ્રી ગુરુ ઉપરના પ્રશ્નોનો જવાબ આપે છે. એમાં આ ગાથામાં આ ગાથામાં ગાથા 45મીનો જવાબ છે. અહીંથી ઉત્તર શરૂ કરે છે. બધા પદમાં શંકા ઉઠાવીને બધાને ઉત્તર આપશે. શંકાનો 49મી ગાથામાં 45મી ગાથાનો જવાબ છે. એમ સુધી પાંચ છે એમ કહેવું છે. જે પહેલી શંકા કરી એનો પહેલો જવાબ આપે છે એમ કહે છે. અનંત પરમાનંદમય છું એવો વિશ્વાસ ક્યારે આવ્યો કહેવાય? કે જળમાં સુખ બુદ્ધિ ઉડી જાય ત્યારે. નિર્ણય ખોટો નિર્ણય ટકી રહીએ અને સાચો નિર્ણય આવે એમ તો બને નહીં. સાચો નિર્ણય આવતા ખોટો નિર્ણય પલટાઈ જાય, ખોટો નિર્ણય પલટાઈને સાચો નિર્ણય આવે. પછી એને જગતમાં કોઈ પદાર્થમાં સુખ છે એવું લાગે નહીં, એવું ભાષે પણ નહીં. આત્મામાં સુખ લાગે ને ભાષે, તેને જળમાં સુખ લાગે કે ભાષે એવું ન બને એમ કહે. એ રીતે એનું એક લક્ષણ છે. નિર્ભાન દર્શનમાં છેલ્લું પ્રકરણ એ લખ્યું છે. વાંચ્યું છે ને નિર્ભાન દર્શન કરીએ છેલ્લું પ્રકરણ નિર્ણય વિસ્તારથી ચર્ચા કરે છે. પહેલી 45મી ગાથા છે કે આત્મા તો દૃષ્ટિમાં આવતો નથી, રૂપ જણાતો નથી, માટે જીવ જ નથી, જીવની હયાતી જ નથી, આત્મા જ નથી. તો કે આ વાસો દેહાભ્યાસથી આત્મા દેહ સમાન
પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે. શિષ્ય પ્રથમ શંકામાં દ્રષ્ટિમાં નથી આવતો, જેનું કાંઈ રૂપ દેખાતું નથી તેમજ અનુભવમાં આવતો નથી, બીજી ઇન્દ્રિય જ્ઞાન એ ત્રણ વાત થઈ. તેમાં એમ આવ્યું કે જે અનંત અનંત દેહો ધારણ કર્યા તે સંયોગોના નિમિત્તમાં જ મારી હયાતી છે, કે તે દેહ ધારી હું હતો એમ દેહ દેહાભ્યાસના લક્ષણે જીવનું લક્ષણ માન્યું છે, અથવા દેહ પણ જ પોતાનો અનુભવ કરે છે એને દેહાભ્યાસ કરે. શરીરમાં જરા પીડા થાય તો મને પીડા થઈ, ભૂખ લાગી તો મને ભૂખ લાગી, સ્ત્રીનો દેહ હોય તો હું સ્ત્રી છું, વૈશ્યનો દેહ હોય તો હું માનવીઓ છું, બાળક પણ દેહ દેખાય તો હું તો નાનો બાળક છું, કૃષ્ણનો દેહ ધારણ કર્યો હોય તો હું તો ઢોર છું એમ માને છે. હવે વર્તમાનમાં 24 કલાકની દેહની જે ક્રિયા થાય છે તે મારાથી જ થાય છે એવું લક્ષ્ય હોવાથી દેહ અને આત્મા એક જ છે એમ નક્કી કર્યું છે. લોકો કહે છે કે આપણે કંઈક સારું કરીએ, પણ જીવે અનંતકાળથી પરના લક્ષણથી નિજ ધર્મ માન્યો છે. જીવે પોતાની જુદાઈ જાણી નથી, દેહથી પોતાની જુદાઈ જાણી નથી, દેહના કાર્યોથી ધર્મ માન્યો છે. યથાર્થપણે જો જીવનું સાચું લક્ષણ જાણ્યું હોય તો સંસારમાં રખડવું ન પડે, જન્મ મરણ આદિ ઉપાધિ હોત નહીં. જળ અને ચેતન બે પદાર્થો છે, બધા અચેતન અજીવ પદાર્થોથી જીવનું જુદું લક્ષણ ચેતના છે, તેનું નિત્યપણું ભિન્નપણું જ્ઞાન છે તેમ પૂર્વે થોડીવાર જીવે જાણ્યું નથી. ચૈતન્ય લક્ષણથી ક્યારેય પણ જીવનું જુદાપણું ચૈતન્ય સ્વરૂપે જીવ છે એમ જાણ્યું નથી. મનના શુભ વિકલ્પ પણ જીવનું લક્ષણ નથી, શું કહે છે, મનનો શુભ ભાવ પણ જીવનું લક્ષણ નથી. પૂર્વે પરના લક્ષણથી તથા નિમિત્તના આશ્રયથી આત્માનો ધર્મ માન્યો હતો તે ભૂલને જીવે કદી જાણી નથી, ભૂલને જાણી નથી અને લક્ષણે જાણ્યું નથી. આત્મા સાથે પ્રવાહે અનાદિકાળથી 8 કર્મની ઝીણી ધૂળનું આવરણ છે, જૂના આવરણ તરે છે અને જીવના રાગદ્વેષ અને અજ્ઞાનનું નિમિત્ત પામીને નવા આવરણ જળ કર્મ એ ક્ષેત્ર દેહમાં આવે છે. તે જળ દેહના રાગને કારણે સંસારની ઉપાધિ છે, તે જળ દેહના રાગને કારણે સંસારની ઉપાધિ છે. શરીરના રાગને કારણે આ બધી ઉપાધિ છે, શરીરનો રાગ ન હોય તો કાંઈ એને ઉપાધિ ન લાગે. શરીર જે દેહ છે તે દેહના અભ્યાસથી જીવ જન્મ મરણ કરે છે, દેહના અભ્યાસે નવા નવા દેહના દેહ મળે એવા કર્મ બાંધે છે. તેથી માને છે કે હું દેહને ઠીક રાખીશ નહીં તો ગર્ભ મરણ થશે, આમ કરું આમ લઉં આમ મૂકું અને આમ રાખું તો ઠીક રહેશે. વળી ડાક્ટરે આમ દવા ન કરી, મા બાપે મારી બરાબર જાળવણી ન કરી, મેં પણ ધ્યાન રાખ્યું નહીં, માટે આમ થઈ ગયું ને આમ કર્યું હોય તો આમ ન થાત એમ જ્યાં જ્યાં દેહ કર્યા ત્યાં ત્યાં મિથ્યા અભિમાન દેહની જાળવણીનું અભિમાન કર્યું. ઘરમાં ઘણી સગવડતા હું રાખું છું, મારા ઘરમાં તો મારે બધી સગવડ, હું મારી પૂરી સગવડ હું રાખું એમ માને, કાંઈ પણ શરીરે બાધા થાય તો તરત જ મટાડી દઉં, બધી દવા રાખો આગળ પાછળ, કારણ જરાક શરૂ થાય તરત દવા લઈ એમ માને છે. આ હેતુથી લોકો ઘરે ઘરે ઘણી જાતની દવા રાખે છે, ગુરુદેવને બધી ખબર છે, ઘરે ઘરે બધા ઘણી જાતની દવા રાખે છે આગળ પાછળ, અને દેહના વિશે રાગનું પોષણ, દેહને વિશે રાગનું પોષણ આપવા માટે જાણે જીવન હોય, આખું જીવન દેહ માટે જ હોય એમ વર્તે છે. બધા નિમિત્ત સાધનો ઉપર જ પોતાની સલામતી માને છે, શરીરને કાંઈ પણ બાધા ન થાય તે માટે ટાઈમ ટેબલ વગેરે ઘણી વ્યવસ્થા રાખે છે, છતાં પણ આ જીવનું ધાર્યું થતું નથી. જ્યાં સુધી પુણ્યનો યોગ હોય ત્યાં સુધી તો ઉપલબ્ધ દ્રષ્ટિથી કાંઈક અંશે પ્રકૃતિનો યોગાનુરૂપે ધૈર્ય થતો હોય તેમ થોડો કાળ દેખાય, એ પણ થોડો કાળ દેખાય, પણ શરીરે લકવા થાય અચિંતો કે કોઈનું દરેક થાય અને મટે નહીં ત્યારે ધૈર્ય ન થાય તો બીજાનો વાંક કાઢે, પણ દેહની ક્રિયા થવી તે આત્માના હાથને વાત નથી એની સાચી સમજણ કરે નહીં. બરાબર બધાનો ખ્યાલ હોય ને કેવી રીતે લોકો સાતા સુધી આવ્યો છે, કેવી રીતે ઘરમાં સાધનો રાખે છે, બધું ખ્યાલમાં છે. લખવાનો દ્રષ્ટાંત એટલા માટે લીધો છે કે આજે સાથે બધું ખબર નથી હોતી માણસને, આગળની ક્ષણ સુધી એને ખબર નથી હોતી કે આવડો મોટો રોગ મહારોગ શરૂ થઈ ગયો. ઘણા બધા શરૂ થઈ ગયા પછી પાછળથી ખ્યાલ આવે છે કે શરૂ થઈ ગયો છે, ત્યાં સુધી એને જ ખબર ન હોય એવી પરિસ્થિતિ હોય. કારણ એ લોકો એમ કે છે, આ લોકો વાયુ કે છે દેશી આયુર્વેદવાળા, આ લોકો એમ કે છે કે કોઈ મગજની અંદર નસ ના લોહી ફરતું બંધ થઈ જાય અને એનું કનેક્શન આ મોટી ધોરી રસ સાથે હોય તો ડાબી બાજુની નસ સાથે હોય તો ડાબી બાજુનો લગવા થાય, જમણી બાજુની મોટી રગ સાથે એનો સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશનનો સંબંધ હોય તો જમણી બાજુની લગવા થાય. જોયેલા તંદુરસ્તી બહુ સારી, 60 વર્ષની ઉંમરે તો 3-4 મહિના હાલી નાખે કાંઈ નહીં કે એમ પોતે એમ કે મને રખમાં નખમાય બહુ, અને બધું ભાવે ભૂખ લાગે ઊંઘ આવે લેવો તથા ઘણા જાદુ બહુ સરસ સારું. ઘરે રાત્રે સૂતી વખતે જે ઓરડામાં નહીં સૂતા હોય એ ઓરડો બંધ રાખે તો હાકર જરા ચડા બની ગયા બીજા ઉપર આમ હાકર ચડાવી એ બધા ધરાક દઈને પડ્યા, એને ખબર નથી કે હું હાકર ચડાવું છું એ વખતે રોગ ચાલુ થશે. એવું સરસ શરીર દેખાવ નહીં, એવું
મસ્ત શરીર બહુ
સારું, હાલ ગુંદી જેવું લાગે ધરાક દઈને પડ્યા સીધો લકવા શરૂ થઈ ગયો. પછી બહુ ઢીલા થઈ ગયા, આજ સુધી ઢીલા ત્યાં સુધી લખવાની અસર થોડી રહી ગઈ. એવું છે દાખલો આપ્યો છો લખવાનો. હા મંદિર થી ત્યાં સુધી બરાબર શરીરે લખવા થાય એનું દરેક થાય, પણ કઈ આત્માનું ધાર્યું એમાં થાય, પણ દેહની ક્રિયા થવી તે આત્માના હાથની વાત નથી તેમ સાચી સમજણ કરે નહીં. મરતી વખતે બધી સોંપણી કરતો જાય, આમ રાખજો, આટલું દાન દેજો, આવું કાર્ય કરજો, પહેલા તો કાર્ય કરતા ને હવે નથી કરતા, આટલું કાર્ય કરજો એમ પોતે સમાધાન કરે, પણ પરલોકમાં અહીંનો ચેક ચાલતો હોત બધું વેચીને છે લઈ લેતા, અને છોકરા માટે કઈ રહેવા દે કઈ રહેવા ન દે, શું દેવું કરીને લઈ જાય કે તમે ભર દેવાની કે મારે અહીંયા જોઈશ જરૂર પડશે અહીં તો તારે ઘણું મળી રહેશે. કારણ કે પોતે તે વખતે જાણે છે કે મારું મેળવેલું આ ભોગવશે તેનો મને લાભ નથી, પણ બીજો ઉપાય નથી એટલે મરતી વખતે વીર કરતો જાય કે છોકરાઓ મારો સરખું રાખજો, એમ મરતી વખતે પણ અનંતી મમતા તૃષ્ણા ભેગી લેતો જાય છે. આ બધા છેલ્લી વખતના તૃષ્ણાના પરિણામ કેવા હોય છે એ દેખાડે છે. જ્ઞાનીઓ તો કેટલે ઊંડેથી માપે છે સંસારી જીવન, અનંતકાળથી દેહાદીના ભાવની મમતાને લઈને પોતાના આત્માની સંભાળ તો પોતે કદી કરી નહીં, તેથી આત્માની વાત પણ એને રૂચતી નથી. નાની કહે છે કે આત્મા પરનો અકર્તા છે, પરનું કોઈ કાર્ય જીવ કરી શકતો જ નથી, કોઈ પણ જડાશ્રિત ક્રિયા છે એ તણખલાને તોડવાનું સામર્થ્ય પણ ચૈતન્યમાં નથી. પણ આ વાત કાળજે બેસવી ઘણી કઠણ પડે છે. ઉપર ઉપરથી બે છે પણ કાળજે બેસવી ઘણી કઠણ પડે છે. એટલે ઉપર ઉપરથી આ પડે છે પણ કાળજે બેસવી કઠણ પડે છે. કોઈથી પણ આત્માને ગુણ નથી એમ સાંભળતા હાય હાય આ કેમ બેસે એમ રાગ નાખે છે. એમ કોઈથી પણ આત્માને લાભ નહીં ધર્મ નહીં રાડ પાડે છે. એ વખતે તો બહુ રાડો પાડતા નથી. કોઈથી ધર્મ નથી એ તો દેકારો બોલે વિરોધ 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 કરવાનો દેકારો. અને સ્થાનિક વાસીમાં તો પછી દયા ને ધર્મ માને તો દયા ને ધર્મ માને. હે દયા ધર્મ જ નથી પાતો સાંભળવી નથી અમારે વિરોધ. પછી અત્યારે આત્માને સાચી વાત કાને સાંભળી પણ ન હોય અને પોતે આત્માનું લક્ષણ અને આત્માના ગુણ માન્યા હોય તેનાથી ઊંધું લાગે એટલે ન રૂચે તે પ્રશ્ન પણ ન તે પ્રશ્ન પણ ન કરી શકે. કેમ કે પોતે સંઘમાં ને નાતમાં ને સમાજમાં મારું ભાવ્ય થાય છે એમ માને છે. અને પ્રશ્ન પૂછવાથી મારી મોટાઈ ચાલી જશે એવો એને ભય છે. આવા જીવને દેહથી આત્મા જુદો છે એમ અંતરંગમાં ભાન કેમ થાય જેને હજી પ્રશ્ન પૂછવામાં પણ શરમ લાગતી હોય અને માન આડું આવતું હોય એને આત્માનું ભાન કેવી રીતે થાય. મેં જળ મૂક્યું લીધું કર્યું એ આદિ જળના અને દેહના પ્રેમથી અભ્યાસથી જીવને દેહાત્મક બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે. તેથી આત્માના અસંપણાની દુઃખથી મુક્ત થવાની એકત્વપણાની વાત સાંભળતા જીવને દ્વેષ આવે છે. બહુમાન થવું જોઈએ એની જગ્યાએ એને દ્વેષ આવે. આવા ભાવને અનંત સંસારનો બંધ ભાવ કહે છે. એ અનંત તીવ્ર અનંતતાનો બંધનો પ્રકાર છે. સત્યવાદ સત્ય સ્વરૂપ સત્ય શાસ્ત્ર સત્ય અભિપ્રાય સત્ય દેવ સત્ય ગુરુ ત્યાં વિરોધ આવે એટલે સમજવું કે તીવ્ર અનંતાનો બંધનો ઉદય ચાલે છે. એ સંસારનો બંધ ભાવ કહે છે. જીવે મનુષ્યપણું પામીને નવું શું કર્યું. કાગડા પુત્ર પેટ તો ભરે છે શું કહે છે. જો પેટ ભરવા માટે જિંદગી ગાળતો હોય તો કાગડા પુત્ર પેટ ભરે છે. ચકલી એક સુખાનો દાણો વીણી એના બચ્ચાના મોઢામાં મૂકે છે. શું તારા બાળકોને બાલન પોષણ કરે છે એમાં કઈ નવું કરતો નથી. કેટલું તો પશુ પક્ષીઓ કરે છે અને તેનું આયુષ પુરુષ થતા બીજો દેહ ધારણ કરે છે એ મનુષ્ય એવું કરી બેસે છે. પણ અનંતકાળમાં જે નહીં જાણેલું અપૂર્વ તત્વ તેની વાત જલ્દી ન સમજાય તો ધીરજથી સમજવી પણ ના શિખામણ છે. અપૂર્વ વાત છે નવી વાત છે તારા અભિપ્રાયથી વિરુદ્ધ વાત છે. અમને ખબર છે કે તારો અભિપ્રાય છે એના કરતા આ વાત વિરુદ્ધ છે. પણ તારા અભિપ્રાયથી વિરુદ્ધ હોય એટલે ના ન પાડતો તું એમ કે છે. જરાક ધીરજ રાખીને સમજવાની મહેનત કરજે. મને મેં તો આમ નક્કી કર્યું છે અને મારા નિર્ણય આવો છે અને મારા નિર્ણયથી બીજું હોય તો હું સ્વીકારું નહીં. એવું તો સ્વચ્છંદ કરવા જેવો
સિમંદર ભગવાન નો જય હો પરમ કૃપાળો શ્રી કાન ગુરુ દેવ નો જય વિશ્રાંત દિગંબર જય ધારમણો જય હો જય હો.